રાવણ કોણ છે? કામ એ રાવણ છે, ક્રોધ એ રાવણ છે, મોહ એ રાવણ છે. પ્રત્યેક માનવે પોતાની અંદર રહેલા આ રાવણને ધર્મનું આચરણ કરીને મારવાનો છે. જીવનમાં ધર્મના આચરણનો આદર્શ રામજીએ જગતને બતાવ્યો છે. શ્રી રામ ધર્મની મૂર્તિ છે. શ્રી રામચંદ્રને ધર્મ પાળવાની જરૂર નથી. રામજી તો ઈશ્વર છે. ઈશ્વર હોવા છતાં સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે પ્રભુએ ધર્મની મર્યાદાનું પાલન કર્યું છે. જે ધર્મની મર્યાદાનું પાલન કરે છે તેનું જ મન શુદ્ધ થાય છે. પરમાત્માની આજ્ઞા સમજીને જે ધર્મની મર્યાદાનું પાલન કરે છે તેને જ ભક્તિનો રંગ લાગે છે. માનવ ભક્તિ કરે પણ ધર્મનું પાલન ન કરે તો તેના જ્ઞાન અને ભક્તિ સફળ થશે નહીં. આજકાલ લોકો મંદિરોમાં બહુ જાય છે, ભક્તિ વધી હોય એવું દેખાય છે. પુસ્તકો દ્વારા જ્ઞાનનો પ્રચાર પણ ઘણો જણાય છે. પ્રાચીન કાળમાં આટલું બધું જ્ઞાન ન હતું. પ્રાચીન કાળમાં તો એવું હતું કે જે ત્રણ વાર સંધ્યા કરે, ગાયત્રીનો જપ કરે, બ્રહ્મચર્ય પાળે, સદગુરુની સેવા કરે એને જ જ્ઞાન મળતું હતું. હવે તો સંધ્યા કરવાની જરૂર નહીં, ગાયત્રી જપ કરવાની જરૂર નહીં, ગુરુની સેવા કરવાની જરૂર નહીં. આરામ ખુરશીમાં પડ્યા પડ્યા પુસ્તકો વાંચીને જ લોકો જ્ઞાની થઈ જાય છે અને પછી જ્ઞાનની ડાઈ ડાઈ વાતો કરે છે અને ધર્મના ભાષણો પણ કરે છે. પણ આ જ્ઞાન ભક્તિથી માનવને જે શાંતિ મળવી જોઈએ તે મળતી નથી. એનું એક જ કારણ છે કે માનવ ધર્મને ભૂલ્યો છે. તે ધર્મ પાળતો નથી, મર્યાદા પાળતો નથી. જેમ ભોજનની ખાલી વાત કરવાથી તૃપ્તિ થતી નથી, તેમ જ્ઞાનની માત્ર વાતો કરવાથી શાંતિ સાંપડતી નથી. જ્ઞાનને જીવનમાં ઉતારશો તો જ શાંતિ મળશે. જ્ઞાનને જીવનમાં ઉતારવું એટલે ધર્મનું બરાબર પાલન કરવું. ધર્મનું ફળ છે શાંતિ, અધર્મનું ફળ છે અશાંતિ. ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી. સ્ત્રી સ્ત્રીની મર્યાદામાં રહે, પુરુષ પુરુષની મર્યાદામાં રહે અને માનવ જ્યારે મર્યાદા ઓળંગે છે ત્યારે અશાંતિ આવે છે, તેના જ્ઞાન ભક્તિ વહી જાય છે. જ્ઞાન અને ભક્તિ ધર્મ કુળના હોય તો જ સાર્થક છે અને તો જ મનને શાંતિ મળે છે. ધર્મનો ભક્તિ સાથે વિરોધ નથી. ભક્તિ ધર્મ મર્યાદા વિરુદ્ધની હોય તો તે ભક્તિ નથી. પરમાત્માએ જગતને બોધ આપ્યો છે કે કદાચ તમે વધારે ભક્તિ ન કરો તો વાંધો નથી, પણ ધર્મ છોડશો નહીં. જે સ્વધર્મનું બરાબર પાલન કરે છે તેને જ ભક્તિનો રંગ લાગે છે. માનવ આકાશમાંથી ધરતી પર પડ્યો નથી, એનો કોઈ કુળમાં ગોત્રમાં જન્મ થયો છે. જન્મથી જ કુળ, ધર્મ, જાતિ, ધર્મ અને એને લાગુ પડે છે. જ્ઞાન વધે, ધન મળે, માન વધે, તમારો ધર્મ છોડશો નહીં. અનેક વાર મનુષ્યને બહુ માન મળે તો અભિમાનમાં એ ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. જ્ઞાન બહુ વધી જાય તો એવું સમજે છે કે હું ગમે તેવું વર્તન રાખું તો વાંધો નથી, હું તો બહુ મોટો છું, બહુ ભણ્યો છું, બહુ જ્ઞાની છું. જ્ઞાની થઈને જ જે ધર્મ પાળતો નથી તેના ઉપર ભગવાન કોપ કરે છે. ભગવાનને એ જરાય ગમતો નથી. ભગવાન કહે છે મેં તેને જગતમાં એ માટે જ્ઞાન આપ્યું હતું કે તું મારા ધર્મની મર્યાદા તોડે. ભગવાન એને બહુ સજા કરે છે. જ્ઞાનની તેજ છે જે ધર્મની મર્યાદામાં રહે છે. કેટલાક લોકો એવું સમજે છે કે આત્માને પુણ્ય નથી અને આત્માને પાપ નથી. આત્મા શુદ્ધ છે, ચેતન છે, બ્રહ્મરૂપ છે, પાપ અને પુણ્યથી પર છે, ધર્મ અને અધર્મથી પર છે. આ સિદ્ધાંત ખોટો નથી, પણ જ્યાં સુધી આત્મા દેહમાં છે, દેહ સાથે છે, જ્યાં સુધી થોડું પણ દેહનું ભાન છે, ત્યાં સુધી ધર્મની બહુ જ આવશ્યકતા છે. પરમાત્માનું ધ્યાન સ્મરણ કરતાં જ જે દેહ ભાન ભૂલે છે તે ધર્મની મર્યાદાનો ભંગ કરે તો વાંધો નથી. જ્ઞાની મહાપુરુષો દેહાતીત દશામાં રહે છે. ત્રિગુણાતીત દશામાં રહેનારા મહાપુરુષોને માટે ધર્મની મર્યાદાનું બંધન રહેતું નથી. તે ધર્મને છોડતા નથી, તેમનો ધર્મ છૂટી જાય છે. પરમાત્માના સ્વરૂપમાં અતિશય તન્મયતાના લીધે એમને દેહનું ભાન રહેતું નથી. દેહાતીત બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થવાથી તે જગતને ભૂલે છે. તેમનો જગતનો સંબંધ છૂટે છે, દેહનો સંબંધ છૂટે છે. જે પુરુષના પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પરહિત થયેલ હોય છે તે દેહમાં રહેલો છતાં દેહના ગુણોથી મુક્ત જ છે. દેહ સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. પછી ધર્મ છૂટે તો વાંધો નહીં, પણ જ્યાં સુધી દેહનો સંબંધ છે ત્યાં સુધી ખબર રહે છે કે હું આ છું, હું તે છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. જ્યાં સુધી આ દેહ અભિમાન છે, જ્યાં સુધી આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી ધર્મની બહુ જરૂર છે. ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરો. ભક્તિમાં અધર્મ આવે તો ભક્તિ બગડે. સ્વધર્મનું પાલન કરો. જ્યાં સુધી જગતનો ભાન છે ત્યાં સુધી ધર્મ છોડે, દેહ ભાન હોવા છતાં ધર્મનો ત્યાગ કરે તે મોટો અપરાધ છે. તેના જ્ઞાન અને ભક્તિ ઈશ્વરને ગમતા નથી. આત્માનો ધર્મ છે પરમાત્માને મળવાનો. પરમાત્મા ન મળે ત્યાં સુધી ધર્મ પારવો જ પડે. ધર્મ પારવાથી મન શુદ્ધ થાય છે, પાપ બરે છે અને ત્યારે પરમાત્માના દર્શન થાય છે. પરમાત્મા મળે છે મહાપુરુષોને. જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે તેમને ધર્મ પાલન કરવાની જરૂર રહેતી નથી, પણ જગતને આદર્શ બતાવવા માટે એ ધર્મ પારે છે. મોટો કોણ? તે છે જે ધર્મની મર્યાદાનો જરાય ભંગ કરતો નથી. આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે. આપણા ધર્મની મર્યાદા છોડશો નહીં. મોટો કોણ? મોટો તે છે જે ધર્મની મર્યાદાનો જરાય ભંગ કરતો નથી. કેટલાક બહુ ભણેલા લોકો સવારે સૂર્યનારાયણની સન્મુખ પથારીમાં આરોટે છે. સૂર્યોદય થયા છતાં પથારી છોડતા નથી. સૂર્યનારાયણની સન્મુખ પથારીમાં આરોટે તેના જેવું કોઈ પાપ નથી. સૂર્યનારાયણ તમારા ઘરમાં આવે અને તમારું સ્નાન પણ થયું ન હોય તેના જેવું પાપ કયું? સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરો. રામાયણમાં લખ્યું છે કે રામજી મહારાજ સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરતા અને સૂર્યને અર્ધ્ય આપતા. આ લાઈટ તમે બારો છો તેનું સરકાર તમારે ત્યાં બિલ મોકલશે, અમુક દિવસની મુદત આપશે. તે મુદતમાં નાણાં ભરી દેવા પડે, નહીં તો પછી દંડ થાય છે. આજ સુધી સૂર્યનારાયણે કોઈને ઘેર બિલ મોકલાયું સાંભળ્યું નથી. સૂર્યનારાયણના પ્રકાશનો તમે ઉપયોગ કરો છો, બદલામાં તમે સૂર્યનારાયણને શું આપો છો? દિવાળીમાં તમે રજા લો છો, પણ દિવાળીના બે ચાર દિવસ સૂર્યનારાયણ રજા ઉપર ઉતરે તો આપણી દિવાળી કેવી થાય? સૂર્યનારાયણ કોઈ દિવસ રજા લેતા જ નથી, એ રોજ પ્રકાશ આપે છે. તમારી પાસે સૂર્યનારાયણ બીજું કાંઈ માંગતા નથી, એક જ અપેક્ષા રાખે છે કે માનવ સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરે. કેટલાકને બહુ મોટો હોદ્દો મળે તો એમ થાય છે કે હું બહુ મોટો સાહેબ છું, મને કોણ પૂછનાર છે? ભગવાન કહે છે, તું ઉપર આવ, પછી તને બતાવું છું. મેં તને એટલા માટે ધન માન પદવી આપ્યા છે કે તું મારા ધર્મની મર્યાદાનો ભંગ કરે. કેટલાક ભક્તિનું બહાનું કરે છે કે અમે ભક્તિ કરીએ છીએ, અમે ગમે ત્યારે ઉઠીએ તોય વાંધો નહીં. જુઓ, એણે ભક્તિ કરી, ભક્તિનું બહાનું કરી ધર્મ છોડે, ધર્મની મર્યાદાનો ભંગ કરે તો તેની ભક્તિ ભગવાનને ગમતી નથી. ભક્તિનું બહાનું કરીને જે સ્વેચ્છા આચરી જીવન જીવે છે, ધર્મને બાજુએ મૂકે છે, તે ઈશ્વરને જરાય ગમતો નથી. આપણો સનાતન ધર્મ અતિશય શ્રેષ્ઠ છે. આપણા ધર્મની મર્યાદા છોડશો નહીં. સૂર્યોદય અને સૂર્યાસ્તના બે સમય સાચવજો. તે વખતે કોઈ કામ કરશો નહીં. સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરો અને સૂર્યનારાયણના બહાર આવે ત્યારે હાથ જોડીને ઊભા રહો. તમારા ઈષ્ટદેવનું તેજોમય સૂર્યનારાયણમાં ધ્યાન કરો. સૂર્યાસ્ત પછી બહાર જશો નહીં. પ્રભુ પાસે દીવો કરજો. માનવના મનમાં અંધારું આવે છે, અજ્ઞાન એ જ અંધકાર છે, વાસના એ જ અંધકાર છે. તે સમયે દીવો કરો. કામ બુદ્ધિમાં સાયંકાળે આવે છે, સૂર્ય અસ્તમાં જાય છે, ત્યારે દુર્બળ હોય છે, ત્યારે કામનો પ્રવેશ થાય છે. આ બે કાર્ય સંધ્યા ન કરે એને સૂર્યનારાયણ શ્રાપ આપે છે. રાતે વધારે જાગશો નહીં. 10-10:30 થયા કે સૂઈ જાઓ. રાતે 11 વાગ્યા પછી જાગવું નહીં અને સવારે 4-4:30 પછી સૂવું નહીં. કેટલાક તો રાત્રિના એવા રાજા હોય છે કે એમને 12-1 વાગ્યા સુધી ગપ્પા ન મારે તો ઊંઘ જ ન આવે. પછી સવારે 6-7 વાગે ઉઠે. રામાયણ આપણને રાક્ષસોના લક્ષણ જણાવે છે. એક લક્ષણ એ છે કે રાક્ષસો રાતે 10:30 વાગ્યા પછી જાગે છે અને સવારે 4 વાગ્યા પછી પથારીમાં સૂતેલા રહે છે. અહીંયા કોઈ રાક્ષસ નથી હો, તમે તો બધા ઋષિ જેવા છો. અરે, રાક્ષસોને 2-4 સિંગડા હોય છે? રામાયણે જણાવેલા લક્ષણ જેનામાં હોય છે તે સગરા રાક્ષસ છે. તમે રોજ સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરો, તમારું કલ્યાણ થશે. તમારા ઉપર સૂર્યનારાયણની કૃપા ઉતરશે. સૂર્યનારાયણ બુદ્ધિને શુદ્ધ કરે છે. સૂર્યનારાયણ આરોગ્ય આપે છે. આપણા ભારતમાં પહેલાં બધા રોગ ન હતા, આજકાલ રોગની સંખ્યા બહુ વધી ગઈ છે. દવાખાનામાં જ્યાં જુઓ ત્યાં બહુ ભીડ દેખાય છે. અગાઉ ભારતના લોકો સૂર્યનારાયણની ઉપાસના કરતા હતા, લોકોમાં સંયમ હતો. આજે તો ભોગના સાધનો વધ્યા, વિકાર વાસનાઓ વધી, જીવન બહુ વિલાસી થયું. જીવનમાં સંયમ રહ્યો નહીં, સદાચાર રહ્યો નહીં, સૂર્યનારાયણની ઉપાસના રહી નહીં અને તેથી રોગ વધ્યા છે. શ્રી રામચંદ્રજી સૂર્યવંશમાં પ્રગટ થયા છે. સૂર્યનારાયણ તન મન અને બુદ્ધિ ત્રણેયને સુધારે છે. સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરો, સૂર્યનારાયણને અર્ધ્ય આપો. તમને બીજો કોઈ મંત્ર આવડતો ન હોય તો આટલું બોલો, શ્રી સૂર્યનારાયણાય નમઃ. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. બીજા બધા દેવો પ્રત્યક્ષ દર્શન આપતા નથી, પણ સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. બીજા બધા દેવો ભાવનાથી દેખાય છે. આ ગણપતિ છે, આ શ્રી હનુમાનજી છે, આપણે એવી ભાવના રાખીએ છીએ. ભાવના ન હોય તેને મૂર્તિ જ દેખાય છે, પણ સૂર્યનારાયણમાં ભાવના કરવાની જરૂર પડતી નથી. ધર્મની મર્યાદાનો ભંગ એટલે ભગવાનની આજ્ઞાનો લોપ. ભગવાનની આજ્ઞાનો લોપ કરનારને ભગવાન કદી અપનાવતા નથી. પરમાત્માની આજ્ઞાનો ભંગ કરનારને બહુ સજા થાય છે. આટલો મોટો દરિયો છે, પણ પ્રભુએ જે હદ સમુદ્રને સોંપી છે કે આટલેથી આગળ તારે વધવું નહીં, તે મર્યાદા સમુદ્ર બરાબર પારે છે. સમુદ્ર પણ મર્યાદા છોડતો નથી. છોડે તો જગતનો પ્રલય થાય. જગતને પ્રકાશ આપનાર સૂર્ય અને ચંદ્ર પ્રભુની મર્યાદામાં રહે છે. એક માનવ જ એવો દુષ્ટ છે કે તેનું જ્ઞાન વધે, તેને વધારે માન મળે, વધારે ધન મળે, તો એ બહુ અકળાઈમાં ચાલે છે અને અભિમાનની બની પરમાત્માની મર્યાદા તોડે છે, ધર્મ છોડે છે. સ્વધર્મનું પાલન કરવું એ જ ભક્તિ છે. પ્રભુની આજ્ઞાનું પાલન ન કરે અને ભગવાનને ફૂલની માળા અર્પણ કરવા જાય, ઠાકોરજીની સન્મુખ સામગ્રી પધરાવે, તેને ભગવાન કહે છે, હું તારા હાથની સામગ્રી નહીં લઉં, તું મારું કયું કરતો નથી. જે સ્વધર્મનો ત્યાગ કરે છે તેની સેવાનો સ્વીકાર ભગવાન કરતા નથી. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે, પરંતુ રક્ષણ કરવા માટે તો પરમાત્મા જગતમાં આવે છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી. સનાતન ધર્મના દર્શન કરવા હોય તો તમે રામજીના દર્શન કરો, રામચરિત્રનું મનન કરો. સનાતન ધર્મ જેવો ધર્મ બીજો થયો નથી અને થવાનો નથી. સનાતન ધર્મ ઈશ્વરનું સ્વરૂપ છે. ધર્મ સાધન પણ છે અને સાધ્ય પણ છે. સનાતન ધર્મની વિશિષ્ટતા એ છે કે ત્યાં સાધન અને સાધ્ય બંને એક થાય છે. ભક્તિ એક સાધન છે અને પછી ભક્તિ સાધ્ય પણ બને છે. ભક્તિ ભગવદ્ રૂપ હોવાથી ભક્તિ અને ભગવાન જુદા નથી. ધર્માનુકૂળ પવિત્ર જીવન કેવી રીતે ગાળવું તે જગતને રામજીએ બતાવ્યું છે. સનાતન ધર્મ એ જ રામજીનું સ્વરૂપ છે, શ્રી રામ ધર્મની મૂર્તિ છે. રામો વિગ્રહવાન ધર્મ, કૃષ્ણો ધર્મ સનાતન. ધર્માચી તુ મૂર્તિ, પાપ પુણ્ય તુજે નાહી. પુરુષનું વર્તન શ્રી રામના જેવું હોવું જોઈએ અને સ્ત્રીનું વર્તન શ્રી સીતાજીના જેવું હોવું જોઈએ. શ્રી સીતારામજી માનવ સમાજને, સ્ત્રી પુરુષોને સ્વધર્મનું તત્વ સમજાવવા માટે લીલા કરે છે. વર્તન રામજીના જેવું હશે તો જ ભક્તિ સફળ થશે. કેટલાક ભક્તિ કરે છે પણ તેમનું વર્તન રામજીના જેવું હોતું નથી. વર્તન રાવણ જેવું રાખે અને રામ રામનો જપ કરે તો રામ નામનું ફળ મળતું નથી. તમે કોઈ પણ દેવની સેવા કરો, કોઈ પણ દેવને માનો, પણ તમારે રામજીની સેવા તો કરવી જ પડશે. માનવ માત્રને માટે રામજીની સેવા અનિવાર્ય છે. પરમાત્મા શ્રી કૃષ્ણની ભક્તિ કરનાર કોઈ વૈષ્ણવ હોય, ઉપાસના કરનાર કોઈ શૈવ હોય કે કોઈ શક્તિ હોય, પણ તેનું વર્તન તો રામજીના જેવું હોવું જોઈએ. શિવજીની પૂજા કરનાર પણ જો વર્તન રામજીના જેવું રાખે તો જ તેની પૂજા સફળ થશે, ભક્તિ સફળ થશે. શ્રી રામ સેવા વિના રાવણ મરતો નથી. જગતમાં જે મહાપુરુષોને શાંતિ મળી છે તે સૌએ શ્રી રામચંદ્રજીની સેવા કરીને જ તે મેળવી છે. શ્રી રામની સેવાથી જ શાંતિ મળે છે. રામજીના એક એક ગુણ જીવનમાં ઉતારવા એ જ રામજીની ઉત્તમ સેવા છે. રામવદ વ્યવહર્યતવ્યમ, રામજીની સેવા એટલે શ્રી રામની મર્યાદાનું પાલન કરવું. ચંદન અને પુષ્પથી રામજીની સેવા કરો, તમે રામજીને ફૂલની માળા અર્પણ કરો કે ભોગ ધરો, એ તો સાધારણ સેવા છે. રામજી વિચાર કરે છે કે બેટા, ફૂલ મેં જ બનાવ્યા છે, મારું જ ફૂલ તું મને આપે છે? ફૂલો કોઈ માનવે ઉત્પન્ન કર્યા છે? માનવ કાગળનું ફૂલ બનાવી શકે, પણ તેમાં સુગંધ રાખતા માનવને આવડે? માટી પ્રભુએ ઉત્પન્ન કરી છે, પાણી પ્રભુએ ઉત્પન્ન કર્યું છે, કુલ પ્રભુએ જ ઉત્પન્ન કર્યું છે. ફૂલમાં સુગંધ પણ પરમાત્માએ જ રાખી છે. આ જગતમાં જે કાંઈ છે તેના માલિક શ્રી રામ છે. રામજીનું તમે રામજીને અર્પણ કરો એ સારું છે, પણ તેથી રામજી કાંઈ વિશેષ પ્રસન્ન થશે નહીં. રામજી કહે છે, બેટા આ બધું જ મારું છે, મેં જ તમને આપ્યું છે, તું મને શું આપવાનો હતો? કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરતા હોય અને તે એવું સમજે છે કે અમે મંદિર ચલાવીએ છીએ. ભગવાન કહે છે, મૂર્ખ તને બોલતા આવડતું નથી અને તું મંદિર ચલાવે છે, પણ તારું ઘર તો હું ચલાવું છું, તારું શરીર તો હું ચલાવું છું, તેની તને ખબર છે? આ જગતમાં જે કાંઈ છે તેના માલિક પરમાત્મા છે. માનવ તો તનનો પણ માલિક નથી, તો તે ધનનો તો માલિક થઈ જ ક્યાંથી શકે? આ શરીરનો માલિક શું જીવ છે? એ તો પરમાત્માએ આજ્ઞા કરી કે જીવને શરીર છોડવું જ પડે. પરમાત્માનો હુકમ ન થાય ત્યાં સુધી આ મકાનમાં રહેવાનું. આજકાલ તો એવો કંઈ કાયદો છે કે ભાડવાત મકાનમાં રહે એટલે એનો હક થઈ જાય છે. માલિકના કહેવા છતાં એ મકાન ખાલી કરતા જ નથી, મકાન છોડતા જ નથી. પણ આ કાયદો તો અહીંયા જ છે, ઉપર કંઈ આ કાયદો લાગુ પડતો નથી. ઉપરથી જ્યાં હુકમ થયો કે મકાન છોડો એટલે રામ બોલો ભાઈ રામ, મકાન છોડવું જ પડે. માનવ તો તનનો પણ માલિક નથી, તો પછી ધનનો માલિક ક્યાંથી થઈ શકે? માલિક એક શ્રી રામ છે, પરમાત્મા જ માલિક છે. મારું શું છે? માનવ આ સમજતો નથી, તેથી મારામારી કરે છે. કેટલાક તો એવા હોય છે કે એમના એક ઓટલે ભિખારી બેઠો હોય અને ખાતો હોય એમને ગમતું નથી, એને ઉઠાડી મૂકે છે. એ ઉઠ, અહીંથી અહીં કેમ બેઠો છે? ઓટલો મારો છે, છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને લઈ જવાનો હશે. ઓટલો તમારો છે? માલિક પરમાત્મા છે. પ્રભુએ કૃપા કરીને આપણને આ બધું આપ્યું છે. પરમાત્માનું પરમાત્માને તમે અર્પણ કરો તે સારું છે, પણ તેથી પ્રભુ બહુ પ્રસન્ન થશે નહીં, પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તો પ્રભુની આજ્ઞાનું પાલન કરો. આજ રામજીની મોટી પૂજા છે. અરે રામજીને ખરેખર ભૂખ લાગે તો રામજીને પેટ ભરીને જમાડવાની શક્તિ માનવીમાં છે? અને તેથી વેદમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે પરમાત્મા ખાતા નથી, પરમાત્મા તો જગતનું પોષણ કરે છે, વિશ્વંભર છે, એમને તમે શું આપી શકવાના છો? ભગવાનની આજ્ઞાનું પાલન કરો, એ જ પરમાત્માની સાચી સેવા છે. ધર્મ પાળો, તમે વધારે ભક્તિ ન કરો તો ભગવાનને ખોટું લાગશે નહીં, પણ તમે તમારા ધર્મનું પાલન નહીં કરો તો ભગવાનને ખોટું લાગશે. ભગવાનને માનવને તન મન બુદ્ધિ મર્યાદાના પાલન માટે આપ્યા છે. સ્વેચ્છાચાર પતન કરે છે. જગતમાં સ્વેચ્છાચાર બહુ વધી ગયો છે. આજકાલ છોકરાઓને મા બાપને આધીન રહેવું ગમતું નથી. ગમે ત્યારે ઉઠે, ગમે તેવું બોલે, ગમે તેના હાથનું ખાય, ગમે ત્યાં જાય, એ ડાયો નથી પણ મૂર્ખ છે. લોકો સ્વતંત્રતાની બહુ વાતો કરે છે, પણ ખરો સ્વતંત્ર તો તે જ છે જે જીતેન્દ્રિય છે. જ્યાં સુધી માનવ ઇન્દ્રિયોનો ગુલામ છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. જે વ્યસની છે તે સ્વતંત્ર કહેવાય? વ્યસની તો જળ પદાર્થને આધીન છે, પરતંત્ર છે. જેનું મન ચંચળ છે તે પરતંત્ર છે. સ્વતંત્ર તે છે જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ છે. સ્વેચ્છાચાર માનવને પતનની ખાઈમાં ગબડાવે છે, સદાચાર પરમાત્માના ચરણમાં લઈ જાય છે. સદાચાર વિના કોઈ દિવસ જીવન સફળ થતું નથી. સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર. શું કરવું અને શું ન કરવું તે તમારા મનને પૂછશો તો મન દગો કરશે. મનને પૂછશો નહીં, શાસ્ત્રને પૂછો, સંતને પૂછો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્રીય વિધાનોક્તમ કાર્ય કર્તુમ મિહર્ષિ. માનવનું જીવન શાસ્ત્ર મર્યાદા અનુસાર હોવું જોઈએ. આજકાલ સુધરેલા લોકો શાસ્ત્રની મર્યાદા પાળતા નથી. તેઓ એમ જ સમજે છે કે અમે બહુ ડાયા છીએ, સુધર્યા છીએ. સવારે ઉઠ્યા પછી પહેલું હજામનું જ કામ કરે છે. સવારે ઉઠ્યા પછી પહેલું હજામનું કામ કરે તે સુધર્યા કહેવાય? આપણા ઋષિઓએ લખ્યું છે કે મંગળવારના દિવસે ક્ષૌર કર્મ ન કરવું. આપણા ઋષિઓ મહાન બુદ્ધિમાન હતા, જ્ઞાની હતા. ધ્યાનમાં રાખજો, તમે ઋષિઓના બાળકો છો. તમારે જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. બ્રાહ્મણો જ ઋષિના બાળકો છે એવું નથી. ક્ષત્રિયો અને વૈશ્યો પણ ઋષિઓના જ બાળકો છે. અમારા વડીલો મહાન ઋષિઓ હતા. એમને ગમે એવું, એમને શોભે એવું પવિત્ર જીવન મારે ગાળવું છે. હું ઋષિઓનો બાળક છું એવું સતત યાદ રાખો. આવું સતત અનુસંધાન રાખવા માટે જ તિલક હોય છે, કંઠી હોય છે. ગરામાં કંઠી નાખવા પાછળ જીવનનો એવો ભાવ હોવો જોઈએ કે આ શરીર હું કૃષ્ણ અર્પણ કરું છું, શ્રી કૃષ્ણ રાજી રહે એ રીતે શરીરનો ઉપયોગ કરીશ. જીવનમાં સંયમ હોય, સદાચાર હોય, સેવા હોય, મર્યાદાનું બરાબર પાલન હોય તો જ જીવન સુધરે છે. જે ધર્મની મર્યાદામાં રહે છે તેના જ મનની શુદ્ધિ થાય છે. પુસ્તકો વાંચવાથી માત્ર શબ્દ જ્ઞાન વધે છે. તીર્થયાત્રા કરવાથી મન શુદ્ધ થાય છે. અરે તીર્થયાત્રા તો કાગડો પણ કરી આવે છે, ચારેય ધામમાં કાગડો ફરી આવે છે. તીર્થયાત્રા કરવાથી પણ મન શુદ્ધ થતું નથી, બહુ દાન આપવાથી મન શુદ્ધ થાય છે. શ્રીમંત લોકો અને રાજાઓ ઘણું દાન આપે છે, એ સારું છે, પણ તેથી મન શુદ્ધ થતું નથી. મનને સદાચારનો, સંયમનો, ધર્મની મર્યાદાનો સાથ હોય તો જ મન શુદ્ધ થાય છે. શ્રી રામ પ્રત્યેક લીલા કરે છે ત્યારે ધર્મની મર્યાદાનું પાલન કરે છે, પાપની બીક રાખે છે. આજકાલ લોકોને પાપની બીક લાગતી નથી, જેને પાપની બીક નથી તેનું મન અશાંત જ રહે છે. તમે કોઈ માનવીની બીક રાખશો નહીં, પણ બે વસ્તુની બીક હંમેશા રાખજો, પાપની અને ઈશ્વરની. ઈશ્વર કોઈને મારતા નથી, માનવને મારે છે. એનું પાપ, પાપની બીક રાખજો કે જેથી પ્રભુ નારાજ ન થાય. રામજીએ પાપની બીક રાખવાનો જગતને બોધ આપ્યો છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે આ અહલ્યાને સ્પર્શ કરો. ગૌતમ ઋષિના શ્રાપથી અહલ્યા પથ્થર થઈ છે. રામજી કહે છે, ગુરુજી હું કોઈ સ્ત્રીને સ્પર્શ કરતો નથી, અડકું તો મને પાપ લાગે. રામજી પ્રત્યેક લીલામાં સાવધ રહે છે કે મને પાપ ન લાગે. રામજીની પ્રત્યેક લીલા માનવને માટે અતિ ઉપયોગી છે. શ્રી રામચંદ્રમાં બધા જ સદગુણો ભેગા થયા છે. શ્રી રામ એટલે શું? જગતના સર્વ દિવ્ય સદગુણોનો ભંડાર એ જ શ્રી રામ છે. રામજીની માતૃ પિતૃ ભક્તિ, રામજીનો બંધુ પ્રેમ, રામજીનો સંયમ, રામજીનો સદાચાર, રામજીની સરળતા, રામજીનું એક પત્ની વ્રત, રામજીનું એક વચન, રામજીની ઉદારતા, રામજીની શરણાગત દિન વત્સલતા, રામજીનો વિનય, રામજીની મધુર વાણી, બધા જ દિવ્ય સદગુણો રામજીમાં ભેગા થયા છે. શ્રી રામચંદ્રજીની માતૃ પિતૃ ભક્તિ, શ્રી રામની માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે. રામજી માતા પિતાના અનન્ય ભક્ત છે. રામજીનો એવો નિશ્ચય હતો કે રોજ માતા પિતાને વંદન કરવું અને સદા માતા પિતાની આજ્ઞામાં રહેવું. કેટલાક લોકો એવા હોય છે કે મંદિરમાં દર્શન કરવા જાય છે, ઠાકોરજીને વંદન કરે છે, પણ ઘરમાં વૃદ્ધ માતા પિતાને પ્રણામ કરતા નથી. એક ભાઈને પૂછ્યું કે તમે અમને પગે લાગો છો, પણ ઘરમાં ડોશીમાને પગે લાગો છો ખરા? એમણે જવાબ આપ્યો, મહારાજ પહેલાં પગે લાગતો હતો, પણ BA પાસ થયો ત્યારથી છોડી દીધું છે. એ શિક્ષણ શા કામનું, જે લીધા પછી માતા પિતાને વંદન કરતા, માતા પિતાની સેવા કરતા સંકોચ થાય, એના કરતા તો એ મૂર્ખ રહે, તે શું ખોટું? ભણતર તો એવું હોવું જોઈએ કે જે થકી પ્રભુમાં પ્રેમ જાગે, ધર્મમાં વિશ્વાસ વધે, માતા પિતાની, સમાજની, દેશની સેવા કરવાની ભાવના જાગે, સર્વમાં ભગવદ્ ભાવ દઢ થાય. અરે જે માતા પિતાની સેવા કરતો નથી તે સમાજની અને દેશની સેવા શું કરશે? તે ભગવાનની સેવા શું કરશે? જે વિદ્યા મા બાપને વંદન કરવામાં શરમ જગવે તે વિદ્યા વિદ્યા નથી. બાપની મિલકત લેતા શરમ કે સંકોચ થતા નથી, અને વંદન કરતા સંકોચ થાય છે, શરમ આવે છે. કેટલાક તો બાપને કહે છે, બંગલો મારા નામે કરજો, નહીં તો પાછળથી બહુ ઉપાધિ થાય છે. બાપનું બધું લેવું છે, બાપની સેવા કરવી નથી ને? કેટલાક માતા પિતાને વંદન તો કરે છે પણ એમની આજ્ઞાનું પાલન કરતા નથી, તે વંદનનો કોઈ અર્થ નથી. વંદનનો અર્થ તો એ થાય છે કે હું તમારે આધીન છું, મારા મસ્તક અને હાથ હું તમને અર્પણ કરું છું, તમારી ઈચ્છા પ્રમાણે જ હું કામ કરીશ, તમારી આજ્ઞામાં રહીશ, હું તમારો સેવક છું. માથું છે બુદ્ધિનું પ્રતીક અને હાથ છે ક્રિયાશક્તિનું પ્રતીક. મસ્તકમાં બુદ્ધિ રહેલી છે, હાથથી ક્રિયા થાય છે. વંદન એટલે આ સર્વનું સમર્પણ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. તમારે સુખી થવું હોય તો માતા પિતાની સેવા કરો. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જેના માતા પિતા હયાત ન હોય કે સાથે રહેતા ન હોય તે 24 કલાકમાં એક વાર માને યાદ કરે, પિતાને યાદ કરે અને વંદન કરે. તમારા માતા પિતાની સેવા તમે કરશો તો વૃદ્ધાવસ્થામાં તમારા બાળકો તમારી સેવા કરશે. માતા પિતા ગુરુ અને અતિથિ આ 4 સંસારમાં પ્રત્યક્ષ દેવ છે, તેમની સેવા કરજો. માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ. માતાનો નંબર 1 છે, પિતાનો 2 છે અને ગુરુનો નંબર 3 છે. માતા પિતા એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. માતા પિતામાં જેને ભગવદ્ ભાવ નથી તેને મંદિરમાં મૂર્તિમાં કોઈ દિવસ ભગવાન દેખાતા નથી. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે તમે કદાચ પરમાત્માની ભક્તિ ન કરો, ઓછી કરો કે પછી કરો તો ચાલે, પણ માતા પિતાની ભક્તિ સેવા પહેલી કરો. પરમાત્મા તો પ્રત્યક્ષ દેખતા નથી, તેથી પ્રભુની ભક્તિ કરવી એ બહુ કઠણ છે, પણ પ્રત્યક્ષ માતા પિતાની ભક્તિ કરજો. તમે તમારા વૃદ્ધ માતા પિતાની સેવા ન કરો તો પરમાત્માને બહુ ખોટું લાગશે, પ્રભુ નારાજ થશે. જગતમાં કેટલાક એવા છે જે અભિમાનના આવેશમાં એવું પણ બોલે છે કે હું ધર્મમાં માનતો નથી, ઈશ્વરને માનતો નથી, ઈશ્વર ક્યાં છે. એવા નાલાયકોનું પોષણ પણ પરમાત્મા કરે છે. નાસ્તિકને પણ પરમાત્મા પ્રકાશ, પાણી અને પવન આપે છે. નાસ્તિક પણ પ્રભુની સૃષ્ટિમાં જ રહે છે. માનવ ભગવાનની પૂજા ન કરે તો ભગવાનને ખોટું લાગતું નથી, પણ જે વૃદ્ધ માતા પિતાની સેવા કરતો નથી એ ભગવાનને જરાય ગમતો નથી. કેટલાક લોકો મંદિરના પગથિયા ઘસવા જાય છે પણ ઘરમાં માતા પિતાની સેવા કરતા નથી, એવાનું મોઢું ભગવાન જોતા નથી. ભગવાન કહે છે આ મૂર્ખ છે, મને મોઢું બતાવવા આવ્યો છે. ઘરમાં વૃદ્ધ માતા પિતાનું અપમાન કરે છે, માતા પિતાને સામો જવાબ આપે છે અને મને ફૂલની માળા અર્પણ કરવા આવ્યો છે, એના હાથની ફૂલની માળા મારે જોઈતી નથી. ભગવાન તો એની જ સેવાનો સ્વીકાર કરે છે કે જે માતા પિતાને પરમાત્મા સમજીને તેમની સેવા પૂજા કરે છે. તમે પરમાત્માની પૂજા ન કરો તો ચાલે, પણ માતા પિતાની સેવા ન કરો તે નહીં ચાલે. માતા પિતાની સેવા એ મહાન પુણ્ય છે. અનેક યજ્ઞો કરનારને જે પુણ્ય મળતું નથી તે વૃદ્ધ માતા પિતાની સેવા કરનાર સંતાનને અનાયસે પ્રાપ્ત થાય છે. માતા પિતાની અનન્ય ભાવે સેવા કરનાર ઉપર પરમાત્મા ખૂબ કૃપા કરે છે, એને ઘેર પ્રત્યક્ષ પધારે છે. પુંડલિકની કથા તમે જાણતા હશો. પુંડલિકે પ્રભુની સેવા કરી નથી. ગ્રંથોમાં લખ્યું છે કે પુંડલિકે પરમાત્માનું સ્મરણ કર્યું છે પ્રભુની સેવા કરી નથી, પુંડલિક સ્મરણ શ્રીકૃષ્ણનું કરે છે અને સેવા માતા પિતાની કરે છે. પુંડલિક ભગવાનના દર્શન કરવા ગયો નથી, પુંડલિકના દર્શન કરવા ભગવાન સ્વયં એના ઘરે પધાર્યા છે. પુંડલિકની માતૃ પિતૃ ભક્તિથી પ્રસન્ન થઈ પ્રત્યક્ષ દ્વારકાનાથ પુંડલિકના ઘેર આવે છે. પુંડલિક ત્યારે માતા પિતાની સેવા કરતો હતો, એને પ્રભુએ કહ્યું કે હું આવ્યો છું. પુંડલિકે કહ્યું, મહારાજ હું આપને વંદન કરું છું, પણ અત્યારે હું માતા પિતાની સેવામાં રોકાયો છું. માતા પિતાની સેવાના ફળ રૂપે આપ મળ્યા છો, માટે માતા પિતાની સેવા પહેલી આપ હમણાં બહાર ઊભા રહો. માતા પિતાની સેવા કરનારમાં એ શક્તિ આવે છે કે ઈશ્વરને પણ ઊભા રહેવાનું કહી શકે છે. પ્રભુએ થોડી પરીક્ષા કરી છે. પુંડલિકને કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડનો અધિનાયક લક્ષ્મીપતિ, એમ હું તારે ઘેર આવ્યો છું. પુંડલિકે કહ્યું, આપ પધાર્યા તે ઘણું સારું થયું, આપને વંદન કરું છું, પણ અત્યારે આપની સેવા કરવાની મને ફુરસદ નથી. પ્રભુએ કહ્યું, તું મારી સેવા કરતો નથી તો હું અહીંથી ચાલ્યો જાઉં. પુંડલિકે કહ્યું, આપની મરજી, ભલે આપ જાઓ. પુંડલિકને ખાતરી છે કે મેં માતા પિતાની સેવા છોડી નથી, હું માતા પિતાની સેવા કરું છું. અત્યારે ભગવાન ભલે જાય, પણ ઠાકોરજીને ફરીથી અહીં આવવું જ પડશે. પુંડલિકે ઠાકોરજીને જવાબ આપ્યો છે કે તમે ભલે જાઓ, પણ તમારે ફરીથી અહીં આવવું પડશે. હું માતા પિતાની એવી સેવા કરું છું કે તમે દોડતા ફરીથી અહીં આવશો. શ્રી કૃષ્ણ જગતનું આકર્ષણ કરે છે, ત્યારે માતા પિતાની સેવા કરનાર તો પરમાત્માનું પણ આકર્ષણ કરે છે અને કહે છે કે આજે જશો તો ફરીથી આવવું પડશે. પ્રભુ તો ભક્તિને આધીન છે. પુંડલિકે પ્રભુને ઊભા રહેવા માટે એક ઈંટ આપી છે. ભગવાન ઈંટ ઉપર ઊભા છે અને પુંડલિકની પ્રતીક્ષા કરે છે. પુંડલિક માતા પિતાની સેવાનું કામ છોડ્યું નથી. રાહ જોતા ઊભા રહીને ભગવાનને થાક લાગ્યો, તે કેળે હાથ મૂક્યો. આજે પણ પંઢરપુરમાં પાંડુરંગ ભગવાન કેળે હાથ રાખીને ઈંટ ઉપર ઊભા છે. માતા પિતાની સેવાનો આ મહિમા છે. શાસ્ત્રમાં લખ્યું છે કે માનવ દેહ બહુ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહ, કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરી આપનાર આ માનવ શરીર છે અને તે શરીર માતા પિતાએ આપ્યું છે. એ માતા પિતાનું ઋણ માથે છે. માતા પિતાએ બાળકોને માટે ઘણું સહન કર્યું છે, પણ આજકાલ કેટલાક સ્ત્રીનો પક્ષ લઈ માતા પિતાનું અપમાન કરે છે. શાસ્ત્ર કહે છે કે માતા પિતાનું અપમાન કરે તે કદી સુખી થતો નથી. રામજીનો એવો નિયમ હતો કે માતા પિતાને કોઈ દિવસ સામે જવાબ આપવો નહીં. વૃદ્ધાવસ્થામાં કદાચ મા બાપની કંઈ ભૂલ થાય તો એમને સામો જવાબ આપશો નહીં, એમને વારંવાર વંદન કરો, માન આપો અને પછી વિવેકથી સમજાવો. વૃદ્ધને જે સામો જવાબ આપે છે એને શ્રાપ મળે છે. વૃદ્ધનું હૃદય બહુ કોમળ હોય છે. એમને સામો જવાબ મળે છે ત્યારે એમ થાય છે કે આ મારું અપમાન કરે છે. તમારે સુખી થવું હોય તો તમારા માતા પિતાને કોઈ દિવસ સામો જવાબ આપશો નહીં. કેટલાક છોકરાઓ તો માતા પિતાને એવું કહે છે કે તમને કંઈ ખબર નથી, તમે કશું જાણો નહીં અને બોલ બોલ કરો છો. હું કહું તેમ કરો. છોકરો એવું બોલે ત્યારે મા બાપને કેવું થતું હશે? તમને ગમે કે ન ગમે તમારા માતા પિતાની આજ્ઞામાં રહેશો તો જ તમારું કલ્યાણ થશે. તમને ન ગમે એવી પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. રામાયણનો આ જ આદર્શ છે. તમને ન ગમે એવી આજ્ઞા તમારા માતા પિતા કરે ત્યારે તમે પ્રભુમાં વિશ્વાસ રાખજો, રામાયણમાં વિશ્વાસ રાખજો, અને ન ગમે એવી આજ્ઞાનું પણ પાલન કરજો તો તમે ઈશ્વરને ગમશો. રામાયણમાં લખ્યું છે કે દશરથ મહારાજે કોઈ દિવસ પણ રામજીને મુખથી એવું કહ્યું નથી કે તમે વનમાં જાઓ. દશરથ મહારાજની જીભ કદી બોલી શકી જ નહીં કે રામજી વનમાં જાય. દશરથજીએ સ્પષ્ટ આજ્ઞા આપી નથી. એ તો કૈકેયીએ કહ્યું કે તમારા પિતાની ઈચ્છા છે, આજ્ઞા છે કે તમે વનમાં જાઓ. ત્યારે રામજી બોલ્યા છે કે મારા પિતાની એવી ઈચ્છા છે તો પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. અહમ હિ વચનાદ રાજ્ઞ પતેયમપિ પાવકે ભક્ષ્યેયમ વિષમ તીક્ષ્ણમ પતેયમપિ ચાર્ણવે. પિતાની આજ્ઞાથી હું અગ્નિમાં કે સમુદ્રમાં કૂદી પડવા તૈયાર છું, હરહર ઝેર પી જવા પણ તૈયાર છું. રામજી માતા પિતાને વંદન કરી વનમાં ચાલ્યા જાય છે. થોડો વિચાર કરો કે કઈ કઈ ભરતને રાજ્ય ભલે આપે પણ રામજીને વનવાસ કેમ આપે? રામજીએ કોઈ અપરાધ કર્યો નથી. રામાયણમાં એવું લખ્યું છે કે એક વાર નહીં અનેક વાર કઈ કઈ પોતે એવું બોલી છે કે શ્રી રામ નિરઅપરાધ છે. રામજીએ કોઈ ભૂલ કરી નથી, છતાં કૈકેયીએ રામજીને વનવાસ આપ્યો. પણ રામજીએ કૈકેયીને એક વાર પણ એવું પૂછ્યું નથી કે મને વનવાસ કેમ આપો છો. માતા પિતાની આજ્ઞા છે એ પ્રભુને ખબર પડી કે તરત આજ્ઞાનું પાલન કર્યું. દશરથ રાજાએ પ્રત્યક્ષ આજ્ઞા આપી નથી, છતાં કૈકેયીના કહેવા માત્રથી જ શ્રી રામ વનમાં ગયા છે. કૈકેયીની આજ્ઞા અયોગ્ય છે, અનુચિત છે, પણ શ્રી રામજીએ એવો વિચાર કર્યો નથી. રામજી તો માને છે કે હું મારા માતા પિતાને આધીન છું. નાસ્તિ શક્તિ પિતૃ વાક્યમ શમતિ ક્રમિતું મમઃ. સર્વસમર્થ રામજી કહે છે કે પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની મારામાં શક્તિ નથી. શ્રી રામચંદ્રજીના જેવી માતૃ પિતૃ ભક્તિ કરતું જગતમાં કોઈ દેખાતું નથી. આવો આદર્શ જગતમાં તમને કોઈ ઠેકાણે મળશે નહીં. શ્રી રામચંદ્રજીની માતૃ પિતૃ ભક્તિ અનન્ય છે.